તારીખ 27/2/1996 શ્રી સમયસર ગાથા 17-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 346
જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્મા જાણી શકાય એ એક જ ઉપાય છે. ઉપાયમાં સાધનમાં પણ બીજું કોઈ સાધન નથી એ વાત આ બોર્ડમાં સ્પષ્ટ કરી આવી. જાણન પર્યાય અને જાણન ગુણ, જ્યાં જાણન પર્યાય છે તો ગુણ વગર તો પર્યાય હોવાનો સવાલ નથી. અથવા કોઈ ગુણ બીજો એની જાણન પર્યાય હોય, અસ્તિત્વ ગુણની જાણન પર્યાય હોય, આનંદ ગુણની જાણન પર્યાય હોય, શ્રદ્ધા ગુણની જાણન પર્યાય હોય એમ નથી. જાણન પર્યાય જાણન ગુણને વ્યક્ત કરે છે, ગુણને જ વ્યક્ત કરે છે. પર્યાય પોતે ગુણને વ્યક્ત કરે છે કે ગુણ કેવો છે, ગુણનું કાર્ય કયા પ્રકારનું છે એ પર્યાય પોતે જ વ્યક્ત કરે છે. એટલે જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્મા જાણી શકાય. એવા લક્ષણ વડે કોણ જાણી શકાય? આત્મા જાણી શકાય. ગુણ પર્યાય જાણી શકાય એમ નહીં, એવા લક્ષણ વડે આત્મા જાણી શકાય. આત્મા ન જાણી શકાય અને તે એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. કેમ કે એમાં તો અતિવ્યાપ્તિ અસંભવ વગેરે દોષનું કારણ આવી જાય છે. એ ત્રણ દોષરહિત લક્ષણ હોવું જોઈએ, બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી. અને કામ કરે છે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતિ પર્યાય છે. હવે શું કે છે કે દ્રવ્યમ સાથે લઈએ છીએ. ઉત્તરમાં આચાર્ય મહારાજે લીધું કે જ્ઞાન કે આત્મા, તો કેમ કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંત ગુણની પર્યાય સાથે છે. અનંત ગુણની પર્યાય સ્વવર્તી પણ વર્તે છે. એટલે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંત ગુણની અનંતિ પર્યાયો પણ સાથે છે. અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં બીજા અનંત ગુણ છે, એટલો ગુણ નથી. અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આ રીતે આત્માનો નિશ્ચય કરવો જોઈએ. એટલે જ્ઞાન અને જ્ઞાન ગુણ ઉપરથી એક જ્ઞાનને જુદું પાડી દેવું એમ અહીંયા વાત નથી થઈ. તો જુદું ન પાડવું અને આત્માનો નિર્ણય કરવો છે, અહીંયા વસ્તુનો આત્માનો નિર્ણય કરવો છે, તો એમાં કેવી રીતે એ નિર્ણય થાય છે કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં અનંતી પર્યાય છે, જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં બીજા અનંતા ગુણ છે, અને આ રીતે આખા આત્માનો નિર્ણય થાય છે એમ નિશ્ચય કરવો જોઈએ. આ રીતે નિશ્ચય કરવો જોઈએ. એમ નિશ્ચય કરવાની બાબતમાં સંક્ષેપની અંદર આ 22મો બોલ ચાલ્યો છે, એમાં એનો થોડો વિસ્તાર કરીએ તો એ રીતે છે. આ એમ નિશ્ચય કરવો જોઈએ એટલે કંઈ આ તો એક પરિભાષાથી વ્યાખ્યા છે. હવે નિશ્ચય તો કોઈ પણ મુમુક્ષુ જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવો છે, પોતાના આત્માનો નિશ્ચય કરવો છે. તો કેવી રીતે કરે છે કે જે જાણવું છે એ સતતપણે ચાલુ રહે છે, એનું નિરંતરપણું સાતત્યપણું એ સદાય રહે છે. અચ્છા, એ જાણવું જાણપણું કોઈની સાથે ભળતું નથી, કોઈની સાથે ભળતું નથી. એનો અર્થ એ છે કે એ નિષ્ફળ રહે છે, ક્યાંય લેપાતું નથી. જ્ઞાન અનેક જ્ઞેયોને જાણે છે તો પણ જ્ઞાન કોઈ જ્ઞેયની સાથે લેપાતું નથી. એટલે કે જ્ઞાનનું જ્ઞાનત્વ સર્વ જ્ઞેયોથી સદાય ભિન્ન જ રહે છે. એટલે કોઈ પણ જ્ઞેયની અસર લીધા વિના જ્ઞાન સ્વભાવે કરીને અવિકારી રહે છે. જો બીજા પદાર્થનું કાંઈ ભળવું થાય તો જ્ઞાનની અંદર કાંઈક મિશ્રણ થાય અને વિકાર ઉત્પન્ન થાય, પણ સર્વ જ્ઞેયથી પણ. હવે એ વાત થોડી પ્રેક્ટિકલ સાઈડથી લેવી પડે છે, આ તો વાતથી સમજવાની. પણ પોતાના ઉદયમાં આવતા અનેક પદાર્થો જ્ઞાનની અંદર જ્યારે જણાય છે ત્યારે પોતાના જ્ઞાનને અવલોકે, પોતાના જ્ઞાનને તપાસે તો કયા જ્ઞેય સાથે જ્ઞાનને સંબંધ થાય છે. જ્ઞાન જ્ઞાન જ રહી જાય છે, કોઈ જ્ઞેય સાથે જ્ઞાન ભળતું નથી. એટલું તો નહીં પણ ભિન્ન જ્ઞાનને જોતા, એકલા જ્ઞાનને જોતા કોઈ જ્ઞેયની જ્ઞાન ઉપર અસર આવે છે એવું પણ નથી. ભલે જ્ઞાકારે જ્ઞાનાકાર થતો હોવા છતાં પણ જો પોતે અસરને તપાસે તો કોઈ પદાર્થની અસર આવે છે એમ નથી. જેમ કે આ કેમેરાની અંદર ફોટો પડે છે તો સામા માણસને ખબર જ નથી હોતી કે મારો ફોટો પડી ગયો. અને એવી રીતે પણ ફોટો પાડે છે ને કે જેને સામાને કાંઈ ખબર ન પડે, તો એનો અર્થ શું થયો? બીજી ચીજ ઉપર કોઈ અસર નથી, છતાં આકૃતિ એવી જ એક્ઝેક્ટ છે, કાંઈ ફેરફાર વાળી નથી. જે એંગલથી ફોટો લીધો હોય એને એંગલ આપે, અને એ જે સમયનો જે સેકન્ડનો હોય એ જ સેકન્ડનો એંગલ આવે. એટલો બધો ચોક્કસ રીતે સામે આકૃતિ ઉઠે છતાં કોઈની કોઈ એમાં અસર નથી. એવું જ જ્ઞાનની અંદર છે કે કોઈની અસર નથી. બાહ્ય પદાર્થની તો નથી, પણ જો સરખી રીતે જ્ઞાનને તપાસે, સરખી રીતે બારીકાઈથી સૂક્ષ્મ સાથે તપાસે, પોતાના ચાલતા જ્ઞાનાનુભવને તપાસે, તો ચાલતા વિભાવની પણ જ્ઞાન ઉપર અસર નથી. કોઈ પણ જાતના વિભાવની જ્ઞાન ઉપર અસર નથી. કેમ કે વિભાવ છૂટી જાય છે, જ્ઞાન જ્ઞાન પણ રહી જાય છે. આના ઉપરથી જ્ઞાનનું જે સામર્થ્ય છે એ પકડાય છે. તે જ્ઞાનનું સામર્થ્ય કેટલું કે ત્રણેય કાળે અનેક જ્ઞેયો અનેક વિભાવો તેની વચ્ચે રહેલું હોવા છતાં પણ પોતાના સામર્થ્યથી અવિકારપણે સદાય રહેવું એ જ્ઞાનનું સામર્થ્ય છે. અને એવું ભિન્નપણું, પોતાનું ભિન્નપણું જોવાય છે, એ એકલા જ્ઞાનને જોતાની એ ભિન્નપણું જોવાય છે. જ્યાં સુધી જ્ઞાન છૂટું પડે નહીં ત્યાં સુધી એને એનું ભિન્નપણું શું છે, અવિકારપણું શું છે એ એને સમજમાં આવતું નથી, પકડવામાં આવતું નથી. જુદું છૂટું જ રહે છે, છૂટું પડતું નથી ને, છૂટું જ રહે છે. છૂટું કોઈની સાથે ભળતું નથી, ભળતું નથી કોઈની સાથે, ભળતું નથી વિભાવ સાથે, ભળતું નથી જ્ઞેય સાથે, ભળતું નથી. બધાની વચમાં ઘેરાયેલું દેખાય તો પણ ખરેખર એ છૂટું જ છે, સ્વભાવે કરીને છૂટું જ છે, સ્વરૂપે કરીને છૂટું જ છે. છૂટાને છૂટું જો જોવામાં આવે છે તો એનું જે સ્વરૂપ છે, ખરેખરું સ્વરૂપ છે એ જણાય છે. અને એ સ્વરૂપની અંદર એનું સામર્થ્ય પકડાય છે કે જ્ઞાનનું સામર્થ્ય કેટલું કે અનંત વિભાવો, અનંતકાળના વિભાવો, અનંત જ્ઞેયો જેની કોઈ આડ અસર લેતું નથી એવું સંપૂર્ણપણે અવિકારપણે રહેવાનું, સંપૂર્ણ અવિકારપણે રહેવાનું જેનું સ્વરૂપ જ છે એવું ભિન્ન જ્ઞાન છે. અને અહીંયા જે જે જ્ઞાન સ્વરૂપનો જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થાય છે ત્યાં એ જ્ઞાન સાથે સુખ જડાયેલું છે. જેમ રાગ સાથે દુઃખ જડાયેલું છે એમ જ્ઞાન સાથે સુખ જડાયેલું છે. એટલે અહીંયા એકલું જ્ઞાન નથી જણાતું, જ્ઞાનની સાથે જ્ઞાનની અનંત સામર્થ્યની સાથે સુખની પણ અનંતતાનો પત્તો લાગે છે. નિશ્ચય થયો કે નિશ્ચય નથી થયો એ અહીંથી પકડાય છે કે જ્ઞાન સુખ સ્વરૂપે પકડાયું તો જ્ઞાનનો નિશ્ચય બરાબર થયો છે. જ્ઞાન જ્ઞાન તરીકે તો સમજાય છે, એક વિકલ્પમાં પણ, તર્કમાં પણ, વિચારમાં પણ જ્ઞાન સુખરૂપે જ્યારે જણાય ત્યારે સમજવું કે જ્ઞાનનું રૂપ છે, જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનનું સ્વરૂપ છે એ હવે પકડવામાં આવ્યું છે. અને એવો સુખ સ્વભાવી સુખ સ્વરૂપી જ્ઞાનનો નિશ્ચય થાય ત્યારે એને નિશ્ચય થયો એમ કહેવાય. પણ એ આ રીતે છે કે જ્ઞાનની સાથે સુખ જુદું ન પાડી શકાય એ રીતે જડાઈ ગયેલું છે. જેમ રાગની સાથે દુઃખ જડાઈ ગયું છે એમ રાગ થાય ને દુઃખ ન થાય એવું બને ખરું? એમ બને નહીં. જો રાગને દુઃખથી જુદો પાડી શકાતું નથી તો જ્ઞાનને સુખથી જુદું પાડી શકાતું નથી. આ જ્ઞાનનું સ્વરૂપ છે એમ નિશ્ચય થવો જોઈએ. રાગની સાથે દુઃખ છે એ આકુલતા રૂપ છે. આકુલતા દુઃખનું સ્વરૂપ છે અને નિરાકુલતા સુખનું સ્વરૂપ છે. તો જ્ઞાન તો સ્વભાવથી જ નિરાકુલ છે, માત્ર જ્ઞો પણ એમાં આકુલતા શું છે એ કાંઈ નથી, તો સુખ છે એમાં. પણ આ જરા સૂક્ષ્મ અંતર અવલોકનનો વિષય છે, માત્ર તર્કનો વિષય નથી. જ્ઞાન પોતે પોતાને સૂક્ષ્મપણે પોતાના અંદરમાં જોવે ત્યારે એને આ સુખ સ્વરૂપે પોતે જ્ઞાન જણાય છે અને ત્યારે એનો નિશ્ચય બરાબર થાય છે. હવે સ્વરૂપ નિશ્ચય છે એ નિશ્ચયના બે મુખ્ય મુદ્દા છે. એક મુદ્દો છે સ્વરૂપના મહિમાનો અને મહાત્મનો અને એક મુદ્દો છે સ્વરૂપના પ્રકાશનો એટલે કે ચૈતન્યની નિષ્ફળનો. આ નિશ્ચયની સાથે સાથે ઉત્પન્ન થનારી ચીજ છે. નિશ્ચય થતા ને તો કેમ એમ થાય કે આ જીવનો સ્વભાવ સુખરૂપ હોવાથી જ્યાં સુધી એને સુખ નહીં મળે ત્યાં સુધી એને ચેન પડવાનું નથી. સુખ માટે જાવા જાવા નાખશે, પછી જ્યાં એને સુખ કલ્પ્યું હશે ત્યાં, જ્યાં સુખ માન્યું હશે ત્યાં, જ્યાં સુખનો ખોટો નિશ્ચય થયો હશે ત્યાં પણ એ સુખ માટે જ પ્રયત્ન કર્યા કરશે. એના માટે એને કેટલો કાળ પ્રયત્ન કર્યો છે કે એનો કોઈ હિસાબ નથી, હિસાબ બેસે એવું નથી. અનંત કાળથી એને પ્રયત્ન કર્યો છે, કેટલો પ્રયત્ન કર્યો છે કે એનો હિસાબ નથી. એવો આ જીવ છે. એવા જીવને નિરાકુરતા રૂપ અનંત સુખ, એ અનંત સુખની ખાણ જો એને પોતામાં દેખાય તો એ જીવને કેટલો બધો મહિમા આવે પોતાને. જેમાં એને પોતાના સુખની ખાણ દેખાય એમાં એને કેટલો મહિમા આવે. અને એ સુખ પ્રાપ્ત કરવા માટે, વ્યક્ત કરવા માટે, અનુભવ કરવા માટે કેટલું જોર આવે બસ આ મહિમાને આ પુરુષાર્થ આ બે ચીજ સાથે સાથે નિશ્ચયની સાથે ઉત્પન્ન થયા વિના રહેતી નથી. આ વિષય ઉપર ગુરુદેવ શ્રી તો પ્રવચનોમાં અનેક જગ્યાએ ઘણી વાતો ખોલી છે અને નિશ્ચયના સંબંધમાં પણ કેટલાક બોલાની અંદર છે, નોંધ કર્યા છે. 22-29 એક બોલ છે ત્યાર પછી પરમાગમ સારમાં. નિર્વિકલ્પ થવા વાળો જીવ એટલે સમ્યક દર્શનના કાળે, સાનુભવના કાળે નિર્વિકલ્પ થયા પહેલા આવો નિર્ણય કરે છે. આ જે નિર્ણયનો વિષય છે એ સ્વાનુભવ પહેલાનું સ્ટેજ છે. એ આપણે ગુરુવારે રાત્રે સમજી થોડી ચર્ચા ચાલી ગઈ કે આ એક એવું સ્ટેજ છે કે જે સ્ટેજમાં પ્રવેશ્યા પછી જ સ્વાનુભવ થાય છે. કોઈ જીવને એ પહેલાં સ્વાનુભવ થતો નથી. જેમ સમ્યક દર્શન જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોય નહીં, અથવા એકાગ્રતારૂપ ધ્યાન હોય નહીં, જેનું પ્રતીતિ નથી એનું ધ્યાન હોવાનો પ્રશ્ન નથી, એમ જેનો નિર્ણય નથી એની પ્રતીતિ હોવાનો પણ પ્રશ્ન નથી, એનો અનુભવ હોવાનો પણ પ્રશ્ન નથી. એ એવો નિર્ણય કરે છે જો નાસ્તિથી લઈએ તો, કે રાગાદી ભાવે હું ત્રિકાળ પરિણમનારો નથી, ત્રણેય કાળે હું રાગાદી ભાવે પરિણમનારો નથી. આ નાસ્તિથી નિર્ણય છે. જે વર્તી રહ્યો છે રાગ, જેમાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે, એવી રીતે વર્તી રહ્યો છે, તો નિર્ણયમાં આ વિષય છે કે ત્રણેય કાળે રાગાદી ભાવ રૂપે પરિણમવું એ મારું સ્વરૂપ નથી, એવું તો હું છું નહીં. આ એક નિર્ણયનો નાસ્તિના પડખેથી નિર્ણય છે. પણ અસ્થિથી જ્ઞાન દર્શન રૂપ પરિણમનારો અથવા એવા સ્વભાવ સ્વરૂપે છું, પરિણમનારો એટલે એવા સ્વભાવ સ્વરૂપે છું, નિદ્રાલ સ્વભાવે છું એમ કહેવું છે, અને જ્ઞાન દર્શન સ્વભાવે છું. રાગની અપેક્ષાએ વિતરાગ સ્વભાવે છું અને જ્ઞાન દર્શન સ્વભાવે છું. અચ્છા, અવસ્થા દ્રષ્ટિએ એને કેટલો ખ્યાલ છે આવા નિર્ણય કરવાવાળાને, કે હજુ રાગાદી ભાવો થશે એમ જાણે છે, આવો સ્વરૂપે કરીને સ્વભાવે હોવા છતાં હજી કેટલો કાળ મારી અવસ્થામાં રાગાદી થશે, છતાં તેના સ્વામીપણે કે તે રૂપે કે તન્મયપણે થનાર હું નથી, એવું મારું સ્વરૂપ નથી. મને ભવિષ્યમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન પુરુષાર્થ છે, છતાં તે વખતે રાગ હશે તો પણ તે રૂપે હું થનાર પરિણમનાર નથી. આ તો સ્પષ્ટ નિર્ણય છે. એમ કહીને એમ કહ્યું છે કે દ્રવ્યગુણ પર્યાયનો નિર્ણય આવી ગયો. એક સ્વભાવનો નિર્ણય થતાં દ્રવગુણ પર્યાયનો નિર્ણય પણ આવી ગયો, વિકારી પર્યાયનો પણ યથાસ્થાને નિર્ણય આવી ગયો. આ પહેલું મને દ્રવગુણ પર્યાયનું જ્ઞાન નિર્ણયના કાળમાં, નિશ્ચયના કાળમાં સમજાય છે. એટલે તે વખતે રાગ હશે પરંતુ તે રૂપે હું સ્વભાવે કરીને પરિણમનાર નથી, એવો નિર્ણય છે. નિર્ણય કરે છે પર્યાયમાં. નિર્ણય ક્યાં થાય છે?
પર્યાય,
જ્ઞાનની પર્યાયમાં જ નિર્ણય થાય છે. પછી અનુભવ થશે પણ એ પણ પર્યાયમાં. પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે જે સ્વભાવનો નિર્ણય છે એમાં, કે હું તો ચિન્માત્ર અખંડ જ્યોતિ સ્વરૂપ છું, એક સમયની પર્યાય રૂપે હું પર્યાય. આમ નિર્ણય કરે છે કે મારું મૂળ સ્વરૂપ, મારું એટલે આત્માનું મારું મૂળ સ્વરૂપ ત્રણેય કાળે ચિન્હ માત્ર અખંડ જ્ઞાન જ્યોતિ સ્વરૂપે છે, એક સમયની ખંડ ખંડ રૂપ પર્યાય રૂપે હું. આવો એક નિર્ણયના સંબંધમાં નિર્ગુણ પર્યાયનો પણ નિર્ણય સાથે થઈ જાય છે. અને એટલા માટે જેને નિર્ણય થાય છે એને અનાદિનો વ્યવહારનો પક્ષ છૂટી જાય છે. નિશ્ચયનો પક્ષ આવે છે તો પણ એ પક્ષની અંદર એને અટકીને અનુભવ ન થાય એ પ્રકારે એનો પક્ષ હોતો નથી. કેમ કે નિર્ણયનો વિષય પક્ષાતીત છે, નિર્ણયનો વિષય છે એ પક્ષાતીત છે. માટે પછી એક બોલ છે 157. ગુરુદેવે કેટલું બધું એક જ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે. જય ધવળમાં આવે છે કે જય ધવળનો આધાર લીધો છે. જય ધવળમાં આવે છે કે થાંભલાની એક હાંસ એટલે પહેલ, એટલે પહેલ ખ્યાલમાં આવતા આખો થાંભલો ખ્યાલમાં આવી જાય છે. થાંભલો તો તારે બાજુ ગોળમાં ઘણી હાંસ પાડેલી છે, પણ એક હાંસ પકડાય છે તો આખો થાંભલો પકડાઈ જાય છે. એક હાંસ ઉપરથી એ થાંભલાની જાડાઈ કેટલી છે એ પણ પકડાઈ જાય છે. જેમ કે ચરુ દાટેલો હોય, એકબીજાથી પોપડો ઉખડે અને એની ગોળાઈ પકડાય તો ગોળાઈ ઉપરથી ચરુ કેવડો મોટો છે એ પકડાઈ જાય છે, એની ગોળાઈ પકડાઈ જાય છે આખે આખી. એ પ્રકાર બને છે. એક હાંસ એટલે પહેલ ખ્યાલમાં આવતા આખો થાંભલો આવી જાય છે. તેમ મતિ જ્ઞાન કેવળ જ્ઞાનનો અવયવ છે. મતિ જ્ઞાનમાં જે જ્ઞાન પર્યાય છે મતિ જ્ઞાનની, કેવળ જ્ઞાનનો અવયવ છે. એક પાસા ઉપરથી કેવળ જ્ઞાન પકડે છે. તેથી તે એક અંશનું જ્ઞાન થતા સ્વસંવેદનમાં, એક અંશનું જ્ઞાન થતા કેવળ જ્ઞાનની પ્રતીક આવી જાય છે. આ વિષય દીપચંદજી બહુ સરસ રીતે છે. એક દેશ સ્વસંવેદન તે પૂર્ણ સ્વસંવેદનનું અંગ છે. શું એક દેશ સ્વસંવેદન છે તે પૂર્ણ સ્વસંવેદનનું અંગ છે. મતિ જ્ઞાનની અંદર જ્ઞાનને જ્ઞાનનું વેદન છે, પૂર્ણ સ્વસંવેદનનું અંગ છે. આ આખું પૂર્ણ સ્વસંવેદન કેવું હોય, જેને વેદનથી અથવા વેદનથી એટલે લક્ષણથી, અને લક્ષણથી એટલે વેદનથી, જેને પ્રસાદ્યમાન એવું લક્ષ પ્રગટ થાય છે એને કેવળ જ્ઞાન સુધીનું બધું પકડાઈ ગયું. નિર્ણય થઈ ગયો આખા આત્માનો, તો એમાં કેવળ જ્ઞાનનો નિર્ણય થઈ ગયો. કેમ કે એક દેશ સ્વસંવેદન તે સર્વ સ્વસંવેદનનું, પૂર્ણ સ્વસંવેદનનું અંગ છે, એક જાતિ છે. એટલે એના ઉપરથી વિશ્વાસ, અહીંયા પ્રતિક એટલે વિશ્વાસ આવી જાય છે. એક અંશ ઉપરથી વિશ્વાસ આપવા આવી જાય છે. એ પણ નિર્ણયના વિષયમાં કામ કરતો બોલ છે. ત્યાર પછી છે 190. એ બોલની અંદર વિશિષ્ટતા એ લીધી છે કે આવો જે નિર્ણય છે એ નિર્ણય નથી થતો એવા મુમુક્ષુ જીવને એ સંબંધીનો ઉવાપો ઘણો હોય છે. કેમ કે નિર્ણય છે એ જિજ્ઞાસાની પૂર્તિ રૂપે અથવા પરિણામનું રૂપે, ફલસ્ફૂર્તિ રૂપે ઉત્પન્ન થયેલી પર્યાય છે. પછી સ્વરૂપ કેવું છે એની જિજ્ઞાસાનો સવાલ નથી રહેતો, પણ એ પહેલા મારું સ્વરૂપ કેવું એની જે જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ, એ જિજ્ઞાસાની પરિસ્થિતિ કેવી હોય એનો બહુ સુંદર ચિતાર આપ્યો છે. અને આ લગભગ સ્વરૂપ નિર્ણય પહેલાની આ પરિસ્થિતિ દરેક મુમુક્ષુની થાય છે કે હોય છે. એના દ્રષ્ટાંત આપે છે કે જેમ સિંહ ચારે કોર ફરતા હોય અને જેમ નિંદ ન આવે, જંગલમાં રહેવાનું બીજું હોય અને જંગલી પ્રાણીઓની ત્રાડો સંભળાતી હોય, કોને ઊંઘ આવે? કેમ કે ક્યાંય પ્રોટેક્શન તો છે નહીં, સૂર્ય અને એમાં ક્યારે ઓચિંતું કોણ આવી જશે શું ખબર પડે, એને ઊંઘ આવે નહીં. સિંહની ક્યાં વાત કરો, ઘરના ઓરડામાં ઘર બંધ કરીને, બારણું બંધ કરીને સૂતો હોય અને એને એમ ખબર પડે કે ઘરમાં સર્પ ગરીબ જેવો લાગે છે, દેખાતો ન હોય, સામાન પાછળ, કબાટ પાછળ, કોઈ એવી જગ્યાએ પણ જતા જોઈ ગયા હોય, અંદર દાખલ થતા જોઈ ગયો હોય કે સર્પ ઘરમાં ગરી ગયો છે, કોને ઊંઘ આવશે? પછી હું જે સંદેના તો ભાઈ દેખાતો નથી ને જવા દો ને, હવે આપણે ક્યાં ભાળીએ છીએ એને? પછી કોઈને ઊંઘ આવે? હે, જેમ સિંહ ચારે કોર ફરતા હોય ને ઊંઘ ના આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય અથવા દુશ્મન મારવા ફરતો હોય હથિયારબંધ, અને જેમ ઊંઘ ન આવે તેમ તત્વ નિર્ણય, સ્વરૂપનો નિર્ણય, તત્વ નિર્ણય એટલે સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપનો નિર્ણય ન થાય, ન કરી શકે ત્યાં સુધી સુખેથી ઊંઘ ન આવે. આ એક નિર્ણય થયા પહેલાની એક અનિવાર્ય ભૂમિકા છે જિજ્ઞાસુના કારણે, કે બેચેન કરી નાખે એને. કેમ કે એક ખ્યાલ આવી ગયો કે જ્યાં સુધી મને મારા સ્વરૂપનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી કોઈ વાતની યથાર્થતા રહેતી નથી. મારે શું કરવા યોગ્ય છે, શું નથી કરવા યોગ્ય, શેને લઈને બંધન છે, શેને લઈને મોક્ષ છે, કાંઈ ખબર નથી પડતી. નિર્ણય, સ્વરૂપ નિર્ણય વગર જે કાંઈ કરવામાં આવે છે એ એકનું ધુમાડાને બાચકા ભરવા સિવાય બીજું કાંઈ નથી. હાથમાં કાંઈ આવે નહીં, ધુમાડાને બાચકા ભર્યા કરે, અહીંથી પકડું, અહીંથી પકડું, અહીંથી પકડું, અહીંથી પકડું, કાંઈ હાથમાં ના આવે. તો એટલું એનું મહત્વ જેને સમજાય છે એને નિર્ણય ન થાય ત્યાં સુધી ચેન પડતું નથી. આ એક અનિવાર્ય ભૂમિકા છે. 190 ના બોલમાં અનુભવ થાય તો સારો, સમ્યક દર્શન થાય તો સારો. હે, તો એને જેવું છે, સમ્યક દર્શન ભલે નથી પણ ધ્યાન થાય તો સારો. એનો અર્થ એ છે કે વાસ્તવિકતા જે આ માર્ગની છે, આ ઉપાયની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ભાસવી જોઈએ કે આ પરિસ્થિતિમાં કામ કેવી રીતે થશે. રોજ ઉઠીને પૂજા કરીએ, પંચ પરમેશ્વરનું સ્મરણ કરીએ કે સ્વાધ્યાય કરીએ, પણ નિર્ણય વગર શું? ખરી વાત આ છે કે નિર્ણય વગર શું? બધી પરિસ્થિતિ એ છે, આ વિષયની વાસ્તવિકતા એ છે કે બસ આટલું જ પર્યાપ્ત છે આના માટે. જો નિર્ણય નથી થતો તો નિર્ણય માટે આ પરિસ્થિતિ થાય, બસ આથી વધારે કાંઈ જરૂર નથી. નિર્ણય આમ થાય છે, નિર્ણય થવામાં અશક્તિ વગાડો એટલી જ વાત છે, બરોબર, એથી વધારે વાત નથી. પણ આ પરિસ્થિતિમાં આવે, આ પરિસ્થિતિમાં ન આવે અને કોઈ બુદ્ધિની પહોંચથી નિર્ણય થઈ જાય એ પરિસ્થિતિ નથી. એટલી નિર્ણય માટેની અંદરની તૈયારી થઈ જવી જોઈએ. કેમ કે જેનો નિર્ણય કરવો છે એ પોતે છે, અને પોતે પોતાના અનિર્ણિત પરિસ્થિતિમાં, પોતે પોતાના વિષયમાં અનિશ્ચિત પરિસ્થિતિમાં, જેનો નિશ્ચય નથી એવી પરિસ્થિતિમાં, આ તો કઈ જાતની પરિસ્થિતિ છે, એનું પોતાને દુઃખ ન હોય તો પણ નિર્ણય નહીં આવે એમ કહેવું છે. બાકી એટલો અઘરો વિષય નથી જેટલો અઘરો વિષય સ્વાનુભવ માટે છે. જેમ કે જેને નિર્ણય થાય છે એને સ્વાનુભવ ક્યારે થાય એ પ્રશ્ન જો વિચારવામાં આવે તો એના પુરુષાર્થના અનુપાતમાં જે એનો કાળ નજીક છે. જો પુરુષાર્થ તીવ્ર હોય તો કલાકોમાં અનુભવ થાય, પુરુષાર્થ મંદ હોય તો લાંબો કાળ લાગે છે, દિવસો લાગે છે, મહિનાઓ પણ લાગે છે. એવું નિર્ણયમાં નથી, નિર્ણય થતા જઈને થઈ ગયો એ તો થઈ ગયો, એમાં બીજો કોઈ સ્ટેજ નથી, બીજા કોઈ સ્ટેજ નથી એની અંદર. જે સ્વાનુભવ પહેલા પુરુષાર્થના તબક્કા ઉભા થાય છે એવું નથી. પુરુષાર્થ ઉત્પન્ન થાય અને તે કોઈ અપૂર્વ તબક્કામાં પ્રવેશ ન કરે ત્યાં સુધી સ્વાનુભવ આવતો નથી, વિકલ્પ તૂટતો નથી, નિર્વિકલ્પ દશા થતી નથી. નિર્ણયમાં એવું કંઈ નથી, એનાથી ઘણો સહેલો ફળ પરિણમન છે, ઘણું સહેલું છે. એના પ્રમાણમાં એમ કહીએ કે જ્યાં પુરુષાર્થનો કોઈ ખર્ચો જ નથી, જ્યાં માણસને એમ કહીએ ને કે ભાઈ ખર્ચ શું શું ક્યારે કે આટલો બધો સહેલો વિષય છે. નયમાં પણ જવાની જરૂર નથી. સીધી વાત એટલી છે કે પોતે જ્ઞાન સમાવે છે, જ્ઞાન સતત ચાલે છે, ચાલે છે સતત. આ સતત ચાલતા જ્ઞાનમાંથી જ્ઞાન સ્વભાવ શું, બસ આત્મનો નિર્ણય ન થાય ત્યાં, જો આત્મનો નિર્ણય ન થાય તો જે ઊંધો નિર્ણય કર્યો છે એનું નડતર છે. વિષયને જરા વધારે સ્પષ્ટ કરીએ તો વાત એ છે કે જ્ઞાન તો દર્પણ છે, અરીસો છે જ્ઞાન તો. હવે એ જ્ઞાનના અરીસામાં એને પોતાનો સ્વભાવ જોવાનો છે, પણ અરીસો મલિન હોય તો ન દેખાય. હું અરીસામાં મોઢું જોવું હોય પણ અરીસા ઉપર એટલા બધા દાગ લાગેલા હોય એમાં મુખાકૃતિ ન દેખાય. એમ પોતે એવા મલિન ભાવમાં, મલિન રસમાં વર્તે છે કે જેને જ્ઞાન દર્પણ મળ્યું છે. જે કઈ છે વાત એ આટલી જ છે, અથવા દર્શન ભોળે કરીને એને જ્ઞાનમાં અતિદ્રવ્યને અન્ય ભાવની હસ્તી પકડી છે નહીં છતાં કલ્પનાથી હસ્તી પકડી છે, એ દાગ છે એનો. એટલે એને પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવની સૂજ આવતી નથી. આ તો સૂજનો જ વિષય છે. તો એ દર્શનનો જે મંદ થાય છે, અભાવ તો સમય દર્શનના કાળમાંથી સૌક્ષમ થતા થતા સમગ્ર દર્શનનો મંદ થાય તો શુદ્ધ સ્વભાવની આકૃતિ ઉઠે છે. દર્શનમોની મંદતાનો જે તબક્કો છે એ વિચારવાનો છે, બીજું કાંઈ નથી. તો એની અંદર શું છે કે એક તો રાગાદી અને પર પદાર્થોની પર્યાયની તીવ્ર કરતૃત્વ બુદ્ધિ છે, એ દર્શનમોની તીવ્રતા સાથે છે. અથવા એમ બોલો કે જે ગ્રહિત મિથ્યાત્વના બધા પ્રકારો છે એ બધા દર્શન મૂળની તીવ્રતામાં જ ઊભા થાય છે, એ દર્શન મૂળની તીવ્રતા વગર થાય નહીં. નંબર એક. હવે અગ્રહિતમાં જો તમે આવો તો અગ્રહિતની અંદર પરપદાર્થની કે રાગાદિની કર્તૃત્વતા, એની મુખ્યતા, એમાં સુખ બુદ્ધિ, એમાં આત્મબુદ્ધિ, અહંપણા, અસ્તિત્વ બુદ્ધિ, આ જે પ્રકાર છે એ બધા દર્શનમૂળની તીવ્રતાને લઈને છે. દર્શનનો મંદ થવો એ તો એક જ સેકન્ડનું કામ છે, બીજી સેકન્ડ એમાં નથી લાગતી કે મારે મારું હિત થાય એટલું જ કરવું છે, અહિત થાય એવું કાંઈ કરવું નથી. કોઈ પણ ભોગે બસ આટલે એને અભિપ્રાયમાં માનસિક તૈયારી આવવી જોઈએ. પછી એને કંઈ નડતર નહીં થાય. જે પોતાને પોતાનો સ્વભાવ જાણવો, અવલોકવો, નિશ્ચિત કરવો, એમાં જે કાંઈ બાધક છે, પ્રતિબંધક છે, એ આ દર્શન મોહ છે અથવા મલિનતા છે. દર્શન મોહની જે મલિનતા છે એ છે. એટલે ક્યાંય તીવ્ર રસે કરીને પ્રવર્તવું નહીં, તન્મય બુદ્ધિ તીવ્રતામાં આવવું નહીં, કર્તૃત્વમાં કે રસમાં કે સુખાભાસમાં કે દુઃખાભાસમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ વિભાવમાં કે કોઈ મુખ્યતા કરવી નહીં, કોઈ અન્ય દ્રવ્ય અન્ય ભાવની ક્યાંય મુખ્યતા કરવી નહીં, ક્યાંય અહંપણું કરવું નહીં, આત્મત્વ કરવું નહીં બસ. અથવા ન કરતા મંદ થઈ જશે ને, ન કરતા ભાવ નહીં થાય, પણ મંદતા જે થશે એ દર્શન મોને મંદ કરશે. આ દર્શન મોને તીવ્ર કરનાર પરિણામ છે. એ મંદ થયા એટલે દર્શન મો મંદ થયો, દર્શન મો મંદ થયો એટલે સ્વરૂપ નિશ્ચય થયેલો છે. અથવા બીજી રીતે એમ વિચારી શકાય કે જ્યાં સ્વરૂપ નિશ્ચય નથી થતો ત્યાં દર્શન મોહની તીવ્રતા વર્તે છે, એનું નુકસાન ને એની ભયંકરતા સમજાય, વાસ્તવિકતા સમજાય, તો પણ દર્શન મોહ તરફ મન થશે. પણ એ વિષયની ગંભીરતામાં જ ન આવે, એ વિષયને પહોંચવા માટેની કોઈ તૈયારીમાં જ જીવ ના આવે, દર્શનનો તો એવી એક પરિસ્થિતિ અનાદિની ખરાબ છે કે મહાભયંકર છે. એટલે દર્શનનો ઉપર સારી રીતે લક્ષ્ય હોવું જોઈએ કે આમાં લાભ નુકસાનનો સવાલ ક્યાં કેટલો છે. વિકલ્પ અવસ્થામાં નિર્ણય થાય છે, પણ નિર્વિકલ્પ તત્વનો નિર્ણય થાય છે, નિર્વિકલ્પ તત્વનો નિર્ણય થાય છે, એટલી વાત છે. પછી 218 નંબરનો બોલ છે. એટલે શું છે કે એ જે હિત બુદ્ધિમાં પણ દ્રઢતા હોવી જોઈએ, દ્રઢતા નથી. દ્રઢતા હોય ને તો જીવ છે ને એ એક જાગતો પદાર્થ છે, કે છે ને જાગતો જીવ ઉભો છે. ઊભો છે એનો અર્થ શું છે કે એ સતત જાગૃત છે. દાખલા તરીકે કોઈ એવી વાત આવે કે જે આપણને આર્થિક રીતે અથવા આપણે જે આબરૂ હોય, જે આપણી પોઝિશન હોય એને નુકસાન કરનારી હોય, આડકતરી રીતે કોઈ વાત ઊભી થતી હોય તો કેમ તરત ખબર પડી જાય છે, એનું નકારાત્મકતા કેમ તરત જ આવે છે? પોતે જાગતો છે, પોતાના હિત અને અહિતનો જે નિર્ણય થઈ ગયો છે ને ત્યાં પોતે જાગતો છે. જ્યાં પોતાનું સુખ જૂટવાતું હોય, પોતાનું દુઃખ ઊભું થતું હોય, ભલે લોકોમાં જ્યાં નિશ્ચય થયો છે એ કોઈ વાત ઊભી થાય તો કેમ એને તરત જ જાગૃતિ આવે છે? નહીં, તો તેમાં સંમત નહીં થાય એમ રવા દેવા. હું એમાં એમને સાથ નહીં આપું, કેમ કે પોતે જાગૃત છે. એમ આ એ વિષયની દ્રઢતા આપવી જોઈએ. શ્રીમદજીના પત્રનું વાંચન ચાલે છે તો એમાં એક વિષય આવી ગયો ને, દ્રઢ મોક્ષ ઈચ્છા. આ મંત્ર કીધો એમણે તો ત્યાં સુધી એ વાત લીધી કે કોઈ જીવ સત્પુરુષને શોધે છે, ખોજે છે અને સત્પુરુષના શરણમાં જાય છે, તો એનું કારણ એની દ્રઢ મોક્ષેચ્છા છે. જો દ્રઢ મોક્ષેચ્છા હોય તો જ એમ કરે, નહીતર એમ ન કરે. પછી પૂર્વ પુણ્યના યોગે કોઈને યોગ થઈ ગયો હોય ને એની એની કિંમત ના આવે તો એને કાંઈ યોગ થયો એમ કહેતા નથી. એને તો યોગના યોગ બધું સરખું જ છે. પણ કોઈ જીવ ખોજ કરીને એના ચરણમાં જાય છે તો સમજવું કે દ્રઢ મોક્ષેચ્છા છે. એ દ્રઢ મોક્ષેચ્છામાંથી ઉત્પન્ન થયેલી વાત છે. એટલે એમણે એ વાત એવી રીતે લીધી કે આ એક મંત્ર છે. મુમુક્ષુ જીવને માટે આ મંત્ર છે કે મારે છૂટવું છે અને ક્યાંય બંધાવવું નથી, ક્યાંય બંધાવવું નથી અને છૂટવું છે. આ દ્રઢ મોક્ષેચ્છા હોય તો એને કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે પર્યાય પર્યાય એ વિષયની જાગૃતિ રહેશે રહેશે ને રહેશે. કેમ કે જાગતો જીવ ઊભો છે, ઊભો છે, ક્યારે હુઈ ગયો નથી. જાગતો જાગતો છે, ક્યારે હુતો જ નથી. ચોકીદાર તો ક્યારે એમ કે મને ક્યારેક તો તમારે આરામ આપવો પડશે, મને રિલીવ કરવો પડશે કે ભાઈ આટલો ટાઈમ તો તમે આરામ કરો, નહીતર તમે ચોકી નહીં કરે. આ જીવ એવો છે, જાગતો જીવ છે, સદાય જાગતો છે. જ્યાં પોતાના હિત હિતનો વિષય ઊભો થાય ત્યાં એ જાગતો જ હોય છે, ક્યાંય છૂટતો નથી. એવો છે. પણ દ્રઢ મોક્ષ ઈચ્છા જોઈએ. આ એક બહુ મહત્વની વાત એમણે કરી છે. એ વિચાર આવ્યો હતો કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ સૂત્ર અને દ્રઢ મોક્ષ ઈચ્છા બે એક જ સિદ્ધાંત ઉપરના એની વાતો છે, છતાં પણ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એમાં દ્રઢતાનો ધ્વનિ સ્પષ્ટ નથી આવતો. આમાં સ્પષ્ટ આવે છે એટલી વિશિષ્ટતા છે બે જ શબ્દોમાં. પેલા સિદ્ધાંતમાં તો કેટલા શબ્દો છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે, સાત આઠ શબ્દો છે. છતાં દ્રઢતાનો એની અંદર જે ધ્વનિ આવવો જોઈએ એ ધ્વનિ નથી દેખાતો. દ્રઢ મોક્ષેચ્છામાં એ માર્મિક વિષય લઈ લીધો છે. બે જ શબ્દો છે પણ મંત્ર જેવા છે. જો આ જગ્યાએ જીવ આવી ગયો ક્યાંય નહીં ભૂલે, અને આ જગ્યાએ ન આવ્યો તો ન તો એ સત્પુરુષની ખોજ કરશે કે ન તો અંતરના સત માટે એ નિર્ણયની ખોજમાં નિર્ણય સુધી પહોંચશે. બે માંથી એક કે નહીં થાય. આ જગ્યાએ આવવાની જરૂર છે. એ પત્રમાંથી એ વિશે બહુ સારો નીકળ્યો છે, બહુ સારો નીકળ્યો છે ને. તમને અને બીજા કોઈ પણ મનુષ્યને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થાય છે કે અમારે જે કહેવું છે તે આ એક મંત્ર કહેવો છે. સરસ વાત કરી. રાગ અને નિમિત્ત તરફ ઢળવા જેવું નથી પણ સ્વભાવ તરફ જ ઢળવા જેવું છે. આ જે પક્ષ કરે આ એક દ્રઢતાની વાત જેવી છે. આવી એક દ્રઢતા કરી નાખે કે રાગને નિમિત્ત તરફ ઢળવા જેવું નથી, એક મારા સ્વભાવ તરફ જ ઢળવા જેવું છે. આ એક જ વલણ મને યોગ્ય છે, બીજું વલણ મને યોગ્ય નથી. એમ પાકો નિર્ણય તો કરે. નિર્ણયનો વજ્રનો સ્તંભ તો નાખે. વજ્રસ્તંભ નાખે એવી દ્રઢતા હોય, એ વિના એક પગલું જવાય તેમ નથી, એક પગલું નહીં આગળ જવાય, બધા પગલા છે એ નકામા છે, એક પગલું સાચી દિશામાં આગળ નહીં થાય. અને આગળ એ લેશે એક જગ્યાએ કે નિર્ણય છે એમાં દિશાની અપૂર્વતા ઊભી થાય છે, તો કે પુરુષાર્થની પણ અપૂર્વતા ઊભી થાય છે, મહિમા પણ અપૂર્વ આવે છે, રુચિ પણ ગુણની અપૂર્વ થાય છે. પણ જે કૃત્રિમ મહિમા ક્યારેક કરે છે ક્યારેક કૃત્રિમની રુચિ પણ એ પહેલાંની હોય છે થોડી ઘણી, અને પુરુષાર્થને તો એ ગમે ત્યાં જોર મારે ત્યાં પુરુષાર્થ તો થઈ જ જાય છે, પછી દિશા સાચી હોય તો ખોટી હોય. એ ત્રણેયની યથાર્થતાનો આધાર એની દિશા ઉપર છે, એટલે સમ્યક શબ્દ છે એ દિશા સૂચક છે શબ્દ છે, અને એ સમ્યકતા અહીંથી ઊભી થાય છે, નિર્ણયથી ઊભી થાય છે. એટલે આ જે નિર્ણયના કાળમાં જે દિશા ફેર થયો તે અપૂર્વ છે, એમ કે દિશા ફરવી તે અપૂર્વ છે, પહેલી વહેલી દિશા અહીંયા ફરે. મિત્ર એક પગલું સાચી દિશામાં નથી હોતું, અહીંયા જે કહ્યું ને કે એ વિના એક પગલું જવાય તેમ નથી, એનો અર્થ કે એક પગલું છે એ સાચી દિશાનું નથી. દિશા તો એક સાચી છે ને એક ખોટી છે, ત્રીજી દિશા નથી, ત્રીજી દિશા છે ને, કારણ એક સાચી છે અને એક સાચી સિવાયની જેટલી છે એટલી બધી ખોટી છે. એટલે જેટલા પગલા ભરે છે ખોટી દિશામાં જેવું ભરે છે. નિર્ણય માટે એની એવી તૈયારી હોવી જોઈએ કે મારે એક જ દિશામાં પગલું ભરવું છે, ચાલો નિર્ણય કરવો, ત્યાં સુધી મારે એક જ દિશામાં પગલું ભરવું નથી, મારા પગલાં બધા ખોટા પણ સાબિત થશે. ખોટી દિશામાં જેટલું આગળ વધી જઈશ એટલું પાછળ આવવામાં તકલીફ થશે, પાછું ફરવામાં એટલી પરિશ્રમ થશે, એટલી સમયને શક્તિ બગડશે, એટલી ગંભીરતા આવે. તો એ નિર્ણયની દિશામાં જ પ્રયત્નશીલ જોઈએ, નહીં તો નિર્ણયની દિશામાં પ્રયત્ન ન થાય બધા ખોટા પગલા થઈ જશે. એ 218માં દ્રઢતા ઉપર વાત લીધી છે, પોતાને આ વિશે નિદ્રતા આવવી જોઈએ, મારે મારો સ્વરૂપ નિર્ણય પહેલાં કરવો છે, એ સિવાયની બધી વાત મારા માટે કાંઈ કામની રહેતી નથી, સમજણ વગરની જ બધી વાત છે, આ સિવાયની જેટલી વાત છે એ બધી ગેરસમજણવાળી છે. એટલે એ વિશે પાકું હોવું જોઈએ, વજ્રની જેવું પાકું છે. પછી
દેવ જીવન ધર્મ નો